તારીખ 29/11/1994 શ્રી સમયસાર ગાથા 224-227 તથા શ્લોક 152 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 219.
ઉદયમાન છે તો પણ તેનો ભોગવતો પણ નથી અને તે સંબંધે એને નવા કર્મનો બંધન પણ નથી. એ વિષય ચાલે છે. કર્મ તો કર્તાને જબરજસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી. દ્રવ કર્મના પરમાણુ છે, એ પરમાણુ જેના પરિણામના નિમિત્તે બંધાણા છે એ આત્મા એનો કર્તા છે. જેને કર્મ બાંધ્યા તે તેનો કર્તા છે. એવા આત્માને ભવિષ્યમાં જ્યારે કર્મફળ આવે ત્યારે તે કર્મફળ પરાણે જબરદસ્તી કરીને આત્માને જોડતો નથી. કર્મફળ વખતે આત્મા જોડાય તો પણ સ્વતંત્ર જોડાય છે, ન જોડાય તો પણ સ્વતંત્ર જોડાતો નથી. જોડાવા નહીં જોડાવામાં આત્માની સ્વતંત્રતા છે, પૂરી સ્વતંત્રતા છે. પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. એટલે કર્મ ફળની ઈચ્છાવાળાને કર્મ ભોગવટો, કર્મના ફળનો ભોગવટો છે. જેને કર્મ ફળની ઈચ્છા નથી, ભાવના નથી, એ તેને તેનો ભોગવટો નથી. સાદી ભાષામાં આપણે એમ વિચારી શકીએ, જેવો નસીબની આશા રાખે છે, મારું નસીબ સારું હો અને મારું નસીબ ખરાબ ન હો, એ જે અપેક્ષા રાખે છે એ નસીબને ભોગવે છે. નસીબને કોણ ભોગવે છે? કે જે નસીબની આશા અપેક્ષા રાખે છે તે. નાની એનાથી નિરપેક્ષ છે. નાનીને ભવિષ્યની ચિંતા નથી, આવતીકાલની ચિંતા નથી અને એક ઘડીની એક ક્ષણ પછીની પણ એને ચિંતા નથી. કેમ ચિંતા નથી? કે તેને એવું જ્ઞાન વર્તે છે કે પૂર્વ જે કર્મ બંધાયા છે તે ઉદયમાં આવશે, એમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. પોતાના અપરાધથી બાંધેલા કર્મ છે, એક જ કરેલું છે, એક પ્રકારનું દેવું છે, એ કરજ આપણે પ્રમાણિકપણે ચૂકવવું જોઈએ. એમાં આનાકાની કરવાનું કોઈ કારણ નથી રહેતું. તમારી પાસેથી રૂપિયા ઉછીના લો પછી પાછા આપવામાં શા માટે આનાકાની કે હિચકિચાટ થવો જોઈએ? એ વાત વ્યાજબી નથી, ન્યાય સંપન્ન નથી. એમ જ્ઞાને પોતાના કરેલા કરજને પ્રમાણિકતાથી ચૂકવવા હંમેશા માટે તૈયાર હોય છે. મોક્ષ જવાની ઈચ્છા એટલા માટે જ્ઞાનીને નથી કે એક મોક્ષની પર્યાયથી અનંત ગુણ એવું જે આત્મ સ્વરૂપ છે, અનંત ગુણ સમૃદ્ધ છે એવું જે આત્મ સ્વરૂપ છે એ પોતે જ છે અને એમાં મોક્ષ કરવાની કોઈ જગ્યા નથી. મોક્ષ સ્વરૂપ જ છે, તો એ એમને સમજાઈ ગયું છે. માટે સ્વરૂપ છે, પરિપૂર્ણતામાં વાંછા નથી. ઈચ્છા ને વાંછા ક્યાં હોય? ન હોય ને અપૂર્ણતા હોય ત્યાં. સ્વરૂપના આશ્રયની અપેક્ષા એ ઈચ્છા નથી, પર્યાય અપેક્ષા એ ભાવના થાય છે તો એ ગૌણ છે, મુખ્ય નથી પણ એ ગૌણ છે. એમ જો અહીંયા તો બહારના કર્મ ફળની વાત છે. જે જ્ઞાની જીવ છે એ કર્મને કરે છે ત્યારે જ કર્મફળને ઈચ્છે છે, જ્યારે પુણ્યભાવ કરે છે ત્યારે જ પુણ્યના ફળને ઈચ્છે છે, પાપ ભાવ કરે છે ત્યારે પણ પુણ્યના ફળને ઈચ્છે છે, કર્મફળને ઈચ્છે છે, સરવાળે એ કર્મફળને ઈચ્છે છે, એ ભોગવે છે. પછી ઉદય તો પુણ્યનો પાપ પુણ્યરૂપ કર્મનો હોય કે પાપરૂપ કર્મનો હોય, એ આવે તેને ભોગવવો પડે છે, કેમ કે એની દ્રષ્ટિ ત્યાં છે એટલે ભૂલવા વિના રહેશે નહીં. એ અજ્ઞાન દશાની વાત કરીએ. હવે જ્ઞાન દશામાં શું થાય છે કે છે, માટે જે જ્ઞાન રૂપે વર્તે છે પોતે જ્ઞાન સ્વરૂપે હોવાને લીધે, પોતે જ્ઞાનમય પદાર્થ હોવાને લીધે, જ્ઞાન રૂપે જ છે છું એમ વર્તે છે, હું જ્ઞાન સ્વરૂપે છું એમ જ જે પરિણમે છે, વર્તે છે એટલે પરિણમે છે, અને રાગ વિના કર્મ કરે છે, જે કાંઈ કર્મભાવ થાય છે એનો એને રાગ નથી, આ ઠીક થયું, આ સારો થયો, કર્તવ્ય છે એમ જે કરતો નથી. મોક્ષ માર્ગમાં પંચમ ગુણ સ્થાને છઠ્ઠા ગુણ સ્થાને જે ધર્માત્મા હોય છે એ તો વ્રત પચખાણ આદિ નવરાગ કરે છે, તો કે એ પ્રકારનું જે પુણ્ય કાર્ય કરે છે શુભ કાર્ય કરે છે એનો પણ એમને રાગ નથી, એનો રાગ નથી પણ એનો નિષેધ છે, એવો મુનિ કર્મથી બંધાતો નથી. એ જીવ કર્મથી મુનિ એટલે એવો જીવ કર્મથી બંધાતો નથી, કારણ કે તેને કર્મના ફળની ઈચ્છા નથી, વર્તમાન રાગની ઈચ્છા નથી ને રાગના ફળની પણ ઈચ્છા નથી, માટે બંધાતો નથી. થઈ જાય છે બીજી વાત છે, કરે છે એ બીજી વાત છે, નથી કરવાને થઈ જાય છે એ બીજી વાત છે. એમ લેવું એ જ અર્થને નીચેની ચાર ગાથાઓમાં દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે, એ જ વિષયને એવા જ આશયને અહીંયા દ્રષ્ટાંતપૂર્વક દ્રઢ કરે છે. ચાર ગાથા એક સાથે છે, 224, 25, 26 અને 27. પુરુષો જહ કોવિ યહં વિત્તિ નિમિત્તં તુ સેવદે રાયં તોસો વિ દેદી ગ્રાયા વિવિહે ભોગે સમુપાય એવમેવ જીવ પુરુષો કમ્મરયં સેવદે સુનિમિત્તં તોસો વિ દેદી કમ્મો વિવિહે ભોગે સમુપાય જહ પુરુષો ક્ષિય પુરુષો વિત્ત નિમિત્તમ ન સેવદે રાયમ તોસો ન દેદી રાયા વિવિહે ભોગે સ્વરૂપાય એવમેવ સમાધિથી વિષયત્ત સેવદે ન કમસમ તો સો ન દેદી કમ્મો વિવિહે ભોગે સ્વરૂપાય.
Oh, God.
આ જગતમાં કોઈ પુરુષ એ તો કોઈ માણસ લ્યો, આ જે વિકાર છે વૃત્તિ નિમિત્ત એટલે પોતાના ભરણ પોષણ અર્થે રાજાને સેવે છે, રાજાને સેવે શ્રીમંતની સેવા કરે, નોકરી કરે છે, તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે, એને પૈસા આપે છે કે જેના નિમિત્તે અનેક પ્રકારના વિધવિધ સુખોત્પાદક ભોગોને પામી શકે છે. એ દ્રષ્ટાંત છે પહેલી ગાથામાં. બીજી ગાથામાં એના ઉપરનો જે સિદ્ધાંત છે એ બતાવે છે. તેવી જ રીતે જીવ પુરુષ, ત્યાં પુરુષ શબ્દ એટલા માટે લીધો કે અહીંયા જીવને પણ પુરુષ કહેવો છે. જીવ પુરુષ એટલે કોઈ પણ જીવ, પુરુષાર્થ કરનારો કોઈ પણ જીવ, એમાં પુરુષ એટલે સ્ત્રી એમ નહીં, કોઈ પણ જીવ. જીવ પુરુષ સુખ અર્થે, સુખ અર્થે એટલે જગતના સુખના અર્થે અનુકૂળતા. કર્મ રજને સેવે છે એટલે અનેક પ્રકારના શુભ કાર્યો કરે છે, કેમ કે એને અનુકૂળતા જોઈએ છે માટે. તો તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો આપે છે, પુણ્ય બાંધે છે, પુણ્ય કર્મ કરે છે અને એના ફળથી એને અનેક પ્રકારના વિવિધ પ્રકારની અનુકૂળતાઓ પણ પ્રાપ્ત થાય છે. મુદ્દો શું છે આની અંદર, કે જે ઈચ્છે છે એ ભોગવે છે. જેણે પુણ્ય કર્મ કરતી વખતે, પુણ્ય ભાવ કરતી વખતે એના ફળને ઈચ્છ્યું છે એનો એને ભોગવટો થાય છે. નાની તો ઈચ્છતા જ નથી, એને સ્વભાવ થાય છે, પુણ્યનો પરિણામ થાય છે, પણ ઈચ્છતા નથી, એમ અહીંયા વાતને લેવી છે. યજ્ઞાની માટેનો દ્રષ્ટાંત અને સિદ્ધાંત આવે છે કે વળી જેમ તેજ પુરુષ આ જીવિકા અર્થે રાજાને નથી સેવતો, એને જરૂર નથી, મારી પાસે છે, મારે કોઈ નોકરી કરવાની જરૂર નથી, તો તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગોને નથી આપતો, રાજા એને કાંઈ આપતો નથી. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કોણ છે, એ પોતે શ્રીમંત છે, એને એને નોકરી કરવાનો ભાવ નથી, એટલે એને કર્મ બાંધીને સુખ મેળવવાનો અભિપ્રાય નથી. સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપમાં રહેલા સુખને અનુભવવાનો અભિપ્રાય છે. એને બહારમાં પુણ્યનું કરીને એના ફળ ભોગવવામાંથી સુખ મેળવવું એ પ્રકારની ઈચ્છાને અભિપ્રાય સમ્યક દ્રષ્ટિનો નથી. તેમ સમ્યક, તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ વિષય અર્થે એટલે કર્મફળની સામગ્રી કર્મરજને નથી સેવતો, એટલે પુણ્ય ભાવને એટલા માટે નથી કરતો કે મારું નસીબ સારું બંધાય, ભવિષ્યમાં અનુકૂળતાઓ રહે, એટલા માટે નથી કરતો. રાગની સ્થિતિ છે, પૂર્ણ વિતરાગ થયો નથી તો એને સુભાવ આવી જાય છે, એને વ્યવહાર કહેવામાં આવે છે. એ પ્રકારે નથી સેવતો તો અર્થાત તેથી તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભોગો નથી આપતો. સુભાવ થાય છે, એનું ફળ આવે છે, પણ એ ઉદાસીન રહે છે, એટલે એને કર્મનું પુણ્યના ફળ એને મળ્યા, એને પુણ્યના કે પાપના ફળ ભોગ્યા એ વાત રહેતી નથી. બીજો દ્રષ્ટાંત લઈએ એટલે વધારે સમજે છે કે કોઈ રાજા મહારાજા ચક્રવર્તી છે, એ દીક્ષા લઈ લે છે, જેને પુણ્યના ફળમાં જે રાજપાટનો ભોગવટો હતો એ સંયોગો નથી દેખાતા. લગ્ન દિગંબર દીક્ષા લઈને જંગલમાં ચાલ્યા જાય છે, તો એને પાપનો ઉદય આવ્યો એમ કહેવાય, પુણ્યનો ઉદય પૂરો થઈને પાપનો ઉદય આવ્યો એમ કહેવાય ખરું, કેમ ન કહેવાય? પવિત્રતાનો ઉદય છે ત્યાં તો, પુણ્ય કરતા તે પવિત્રતાનો ઉદય થયો ત્યાં તો, એટલે જે પુણ્યનો ઉદય પૂરો થયો છતાં પાપનો ઉદય ચાલુ થયો એમ નથી કહેવાતો. કેમ કે પુણ્યના ઉદયમાં પણ એ પુણ્યના ફળને ભોગવવાની ઈચ્છામાં નહોતા, માટે પુણ્યના ફળને ભોગવવાની ઈચ્છા હોત તો એ રાજપાટનો ત્યાગ ન કરત. પણ આત્માની સ્વરૂપ સાધના માટે જેને ત્યાગ કર્યો, ત્યાગ કર્યા પહેલા જેને પુણ્યના ફળની ઈચ્છા નહોતી માટે તે ત્યાગ કરી શક્યા છે, એમ છે. જ્ઞાનીને પ્રથમથી જે પ્રકારના પરિણામને અભિપ્રાય હોય છે, પછી ક્રમશઃ મને દશા આવે છે, જ્ઞાન દશામાં તો પહેલેથી જ એ પ્રકારનો અભિપ્રાય થઈ જાય છે કે કોઈ પણ પુણ્ય ફળ ભોગવીને સુખ લેવું એ વસ્તુના સ્વરૂપમાં નથી. સુખ આત્મામાં છે અને સુખ ક્યાંય બહાર બહારથી મળવાનું નથી, છે નહીં માટે મળવાનું પણ નથી. એવું જેને સ્પષ્ટ જ્ઞાન વર્તે છે એને બહારમાંથી સુખ લેવાનો અભિપ્રાય નથી અને પરિણામે નથી, તેથી એ કર્મફળને ભોગવતા નથી. પછી કર્મફળની ઉપસ્થિતિ હો ન હો એના માટે બંને સરખો છે. સુખની બહારની અનુકૂળતાની સામગ્રી હો કે ન હો, રાજપાટ હો કે બહારમાં કંઈ સંયોગ ન હો, જંગલ હો, મહેલ હો કે જંગલ હો, એને તો બધું સરખું છે. એવું ને અપૂર્વ શત્રુ મિત્ર વર્તે, શત્રુ મિત્ર વર્તે પણ વર્તે સમદર્શિતા, માન અમાને પણ તે જ સ્વભાવ, જીવિત કે મરણે ની ન્યૂના દેખતા. આયુષ હો તો આયુષ પૂરું થાવ, આયુષનો અભાવ થાવ, આયુષનો સદભાવ અભાવ અમારા માટે તો સરખું છે. કેમકે અમે તો અનાદિ અનંત જીવનારા પદાર્થ છીએ, અનાદિ અનંત અમારું જીવન, અમારામાંથી જીવન પ્રગટે છે, એમાં આયુષની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. સંસારી જીવ તો આયુષ પૂરું થાય ત્યારે ગભરાય છે. દેવલોકમાં તો 6 મહિના પહેલા દેવને નોટિસ આવે છે, અહીંયા વિધાઉટ નોટિસ એજન્સી ટર્મિનેટ થઈ જાય છે. ત્યાં નોટિસ આવે 6 મહિના પહેલા, એના ગળામાં જે માળા હોય એ સુકાય છે. એટલે એને ખબર પડે કે હવે મારા આયુષને 6 મહિના બાકી ગયા. એમાં એને જે એનું કોતાપણું માન્યું હોય એવો જે વૈભવ દેવી મહેલો કચરાઓ જે કુટુંબીનું હોય એનું, અરે રે આ બધું મારે છોડી દેવું પડશે, આ બધું છોડીને મારે જવું પડશે, જુરી જુરીને મરે અને એવા પરિણામ બાંધે કે દુર્ગતિમાં તિરિંજ ગતિમાં ચાલ્યો જાય. મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિને કાંઈ અસર નથી થતી. કેમ કે એ તો અનાદિ અનંત આયુના ધારક પોતે માને છે, એને ખબર પડે ઠીક છે એ તો પહેલેથી જ ઇચ્છતા હતા. સમ્યક દ્રષ્ટિ દેવો તો પહેલેથી જ ઇચ્છતા હોય છે કે આ મોટું જંકશન આવી ગયું, અમારે કાંઈ આ પુણ્યના ફળ ભોગવવા નથી, આ રસ્તામાં ખોટું જંકશન આવી ગયું, આપણે નકામું રોકાવવું પડે છે. આપણે તો જલ્દી વિશે થઈને આરાધના કરીને સીધા લેવા જવું છે. એટલે મોક્ષને ઈચ્છનારા છે એ તો મનુષ્ય ભવને ઈચ્છનારા છે, દેવના આયુષને ઈચ્છનારા નથી, ભોગો ભોગને ઈચ્છનારા નથી, એમ છે. ટીકા, ચાર ગાથાની ટીકા 5 લીટીમાં લખી નાખે છે. દ્રષ્ટાંત છે ને, એટલે જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, સેવા કરે છે તો એને કંઈક લાલચ છે તો સેવા કરે છે. તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે, કેમ કે એને ફળની ઈચ્છાથી જ કર્મ બાંધ્યું એનું ફળ આવીને ભોગવશે. ઓલામાં તો બધા સુખ આપનારા ભોગવ લીધું, અહીંયા એટલું નથી લીધું. ટીકાકારાચાર્ય સુખ આપનારા એવું નથી લીધું, ફળ લીધા પછી પુણ્યના ફળ ને પાપના ફળ, ફળની ઈચ્છાથી જેને કર્મ બાંધ્યું છે માટે ફળ ભોગવશે, જનરલ વાત લઈ લીધી છે. વળી જેમ તેજ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો, એ જ્ઞાની થયો પછી, તેજ પુરુષનો અર્થ શું છે કે પહેલાં અજ્ઞાની હતો એવો જ્ઞાની થયો, રાજા તેને કાંઈ આપતો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો, એને ભાવ થાય છે પુણ્ય પાપના પરિણામ થાય છે એના ફળ અર્થે નહીં. એટલી વાત તો અન્ય મતિમાં પણ લીધી છે. કર્મને એવા અધિકારસ્તે મા ફલેશો કદાચન, ગીતામાં ગીતાનો શ્લોક છે, ભગવદ્ ગીતાનો. કર્મ કરવાનો તારો અધિકાર ખરો પણ એના ફળની તો ઈચ્છા રાખીશ નહીં, એનો અધિકાર નહીં રાખતો. ત્યાં પછી ન સમજનારા એમ પણ સમજી લે છે કે કર્મ તો કરવું જ, ઉપદેશ એ લોકો એમ આપે પાછા, ફળને ઈચ્છા ન રાખે, કર્મ તો કરવું જ. ત્યારે જૈન દર્શનમાં એમ કે છે કર્મ કરવાનો પ્રશ્ન નથી, થઈ જાય છે, જ્ઞાનીને થઈ જાય છે, એને કરવું નથી, કરવું એને ફળની વાંછા થયા વગર કરીએ નહીં. એ જરા સૂક્ષ્મ વિષય છે, જૈન દર્શનમાં એ વાત જરા બીજી રીતે લેવાય છે, એટલી સૂક્ષ્મતા નથી એટલે બીજી રીતે લેવાય છે. ત્યાં મને પૂછ્યું હતું ગુરુદેવ કે આ કર્મણીય વાધિકાર છે માફ લે શું કદાચ, અને એમાં શું સમજો છો કે ક્યારેક ક્યારેક પરીક્ષા કરે કર્મ કર્મ કરવું એમ ત્યાં ઉપદેશમાં ન લેવું જોઈએ. જો કર્મ કરવું એમ લઈએ તો એનો ફળને ભગવા વગર રે નહીં એમ થાય. તો ઠીક વાત છે કે પ્રસન્નતા થઈ તે પૂછે ખરા કોઈ વાર તો હા ઉટપટાંગ બી પૂછે એ તો ગમે એમ પૂછે. એકવાર એવો પ્રશ્ન પૂછ્યો હતો કે એક પરમાણુ સૂક્ષ્મ પર્યાયને પરિણમેલો છે, દેખાય નહીં એવી રીતે, ઇન્દ્રિયજ્ઞાનથી ન જણાય એવો સૂક્ષ્મ પર્યાય પરિણમે છે. એ પરમાણુ કોઈ પથ્થર કે લાકડું કે કપડું કે માટીના ઢેફામાં ભળે છે ત્યારે સ્થૂળ પર્યાય પરિણમે છે, અને બીજાને પણ એનો રંગ દેખાય છે. સફેદ કપડામાં સફેદ, કાળો પથ્થર હોય તો કાળો. તો એ પરમાણુ સૂક્ષ્મમાંથી સ્થૂળ થયો એ બીજા પરમાણુ સાથે જોઈન્ટો ભેળો ત્યારે થયો ને? કેવી રીતે થયો એ સુપર્યાયને કેવી રીતે થઈ એવો પ્રશ્ન કાઢ્યો. ઠીક છે, સ્વતંત્ર થયો, સૂક્ષ્મ હતો ત્યારે પણ સ્વતંત્ર પરિણમતો હતો, અને સ્થૂળ થયો ત્યારે પણ સ્વતંત્ર પરિણમો બીજા પરમાણુને લઈને સ્થૂળ થયો છે એમ ખરેખર નથી એમ વાત છે. એટલે સ્વતંત્રતા બતાવવા માટે એ વાત છે. પ્રશ્નો ઘણી જાતના હતા. તેમ તેજ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો, તો રાજા તેને ફળ નથી આપતો, રાજાને નોકરી ન કરતો એને રાજા ન આપે પગાર. તેમ સમ્યક દ્રષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો, તો એને કર્મ ફળ આપતું નથી. ઉદય આવે તો પણ એને કર્મ ફળ આપ્યું એમ નથી ગણાતું. ચક્રવર્તીએ રાજપાટનો ત્યાગ કર્યો, મુનિ થયા, માટે એને પાપનો ઉદયનું કર્મ ફળ આવ્યું છે એમ છે
નહીં?
કર્મના ઉદયમાં ફેર પડ્યો છે છતાં એને લાગુ નથી પડતું એમ કે છે કે એને કર્મ ફળ આવી રીતે આવ્યું છે. પુણ્યનો ફળ પૂરો થયો અને પાપનો ઉદય શરૂ થયો એમ મુનિને બિલકુલ લાગુ પડતો નથી. ઈચ્છતા નથી, એ પોતાના સ્વરૂપને ઈચ્છે છે અને પૂતગળ પર્યાયોને ઈચ્છતા નથી સુખને અર્થે. કેમ કે એમાં એમને સુખ દેખાતું નથી. જેમાં જેને સુખ ન દેખાય એને કેમ ઈચ્છે? બારમાં પણ જેમાં જેને સુખ ન દેખાય એને કેમ ઈચ્છે? માણસ આહારના પ્રમાણે મીઠાઈ ખાય છે પણ માટીનું ઢેફું થોડું ખાય છે, કેમ? સુખડીના બટકામાં એને સુખની કલ્પના છે, પથ્થરમાં કે માટીના ઢેફામાં સુખની કલ્પના છે. તો ખાવા માટે સુખડી ઈચ્છે છે અને માટીને ઈચ્છતો નથી એમ જ્ઞાની જેમાં સુખ જોવે છે એને ઈચ્છે છે અને સુખ નથી જોતા એમાં નથી ઈચ્છતા. બહુ સ્વાભાવિક છે એ તો વાત, એકદમ સ્વાભાવિક વાત છે. એમ તાત્પર્ય છે, તાત્પર્યમ એ પ્રમાણે તાત્પર્ય એટલે આશય છે, કહેવાનો આશય આવો છે. અહીં એક આશય તો આ પ્રમાણે છે, ભાવાર્થની અંદર પંડિતજી સ્પષ્ટ કરે છે વિષયને. અહીં એક આશય તો આ પ્રમાણે છે કે અજ્ઞાની વિષય સુખ અર્થે અર્થાત રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે, પોતે પરિણામમાં મનોરંજનમાં મનથી રંજાયમાન થાય છે માટે કર્મને ઈચ્છે છે અને સેવે છે. તેથી કર્મ તેને રંજિત પરિણામ આપે છે વર્તમાનમાં. વર્તમાન લીધું, ઓલું ભવિષ્યનું ન લીધું, અહીંયા એક આશય વર્તમાનનો લીધો. પછી ભવિષ્યની વાત, બે પ્રકારે અર્થ કાઢ્યો છે ભાવાર્થમાં, બે પ્રકારે અર્થ કાઢ્યો છે. એક આશય તો આ પ્રમાણે છે કે અજ્ઞાની જે વિષય અર્થે રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે, એટલે વર્તમાનમાં ઉદયમાનમાં જે સેવે છે ત્યારે જ એની ઈચ્છા છે કે આ ઉદયને ભોગવતા મને સુખ થાય, અને એ પોતાના સુખની કલ્પના પણ એમાં એને થાય છે અને એ પોતે માને છે કે હું સુખ ભોગવું છું. એ કલ્પના થાય છે, ખરેખર કંઈ સુખ એને મળતું નથી. જો સુખ મળતું હોય તો એને તૃપ્તિ થતી હોય, પણ કોઈ જીવને તૃપ્તિ તો થતી નથી, પણ એ માને છે કે મને સુખ થાય છે. જ્ઞાની વિષય સુખ અર્થે અર્થાત રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી, એને એમાં સુખની કલ્પના નથી, એ જ્ઞાતાર્ય છે અને કર્મનો ઉદય ભગવટામાં આવી જાય છે અને પૂર્વકર્મ છે એનું કરજ પૂરું થઈ જાય છે. પછી પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, એ બાંધેલું કરજ છે, ભૂતકાળમાં કરેલું એ દેવું છે. તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતો નથી, એને લઈને એ સુખી દુઃખી થતા નથી. અલ્પ સુખ દુઃખ થાય તો પણ એ પોતાની અયોગ્યતાને, અલ્પ યોગ્યતાને કારણે થાય છે. ઉદયને અનુકૂળતા પ્રતિકૂળતાને લઈને સુખ દુઃખ થાય છે એ પ્રકારે જ્ઞાનીના પરિણામનો હતો નથી. પરિણામમાં ફેર છે. પોતાના કારણે સુખ દુઃખ થાય છે પોતાની યોગ્યતાવશ. વિજ્ઞાન દશામાં છે. અજ્ઞાન દશામાં સામાન્ય કારણે મને રાગ દ્વેષ કે સુખ દુઃખ થાય છે એ પોતાના પરિણામને અને પોતાની યોગ્યતાને જોઈ શકતો નથી, એ આરોપ કરે છે સંયોગ ઉપર ને ઉદય ઉપર. ઝાડને, પશુ પક્ષીને પૂજતા હતા, શોકમગ્ન દશામાં હતા, પૂજતા હતા અને એમને રડતા રડતા પૂજતા હતા. પદ્મપુરાણ વાંચ્યું છે ને, વેમાં આવે છે, પદ્મપુરાણમાં આવે છે અને આ વાલ્મીકી રામાયણમાં, તુલસી રામાયણમાં પણ આવે છે કે રામચંદ્રજી રડતા રડતા છોડને, ઝાડને, પશુને, પક્ષીને પૂછે કે મારી સીતાને જોઈ છે કાંઈ આ બાજુ? તે ક્યાંય જોયું સીતાને? તે શું સીતાને જોઈ છે? શું છતાં પણ એ વખતે ખરેખર દુઃખમાં તન્મય થઈને દુઃખને ભોગવતા નહોતા. કેવી રીતે બેસે, આંખમાંથી આંસુ ચાલ્યા જતા હોય, શોકમગ્ન દશા દેખાતી હોય, આવી અટપટી દશા હોય, એ જ્ઞાની બાહ્ય દ્રષ્ટિએ ઓળખાતા નથી. એવું જે એમના જીવનનો પ્રસંગ છે તે શાસ્ત્ર કરતાએ તે પ્રસંગ શા માટે લીખો? એમની નબળાઈ દેખાડવા નથી લીખો? શું એ વખતે પણ એમની જ્ઞાન દશા દેખાડવા માટે લીખો છે? આશય છે, આશય મહાપુરુષનો દોષ દેખાડવાનો આશય ત્યાં હોતો નથી. કેમ કે જે શાસ્ત્ર કરતા છે તેને તે મહાપુરુષ પ્રત્યે ભક્તિ છે માટે એમનું પુરાણ લખ્યું છે. કથા શું માટે, શા માટે લખી? રામચંદ્રજીની કથા લખી શું કરવા? એમના પ્રત્યે ભક્તિ હતી માટે લખી કે એમના પ્રત્યે અભક્તિ હતી માટે લખી? કે ભક્તિ હતી માટે લખી છે. તો ભક્તિ હતી છતાં આવું શું કરવા લખ્યું? કે રડતા હતા અને તે પણ સ્ત્રી માટે રડતા હતા, તો કઈ લૌકિક દ્રષ્ટિએ પણ સારું ન લાગે. મોટા પુરુષ હોય તો ગંભીર હોય, એ કઈ પોતાની સ્ત્રી માટે રડે એવું કેમ દેખાડાય? અહીંયા એ દેખાડવાનો આશય નથી. લાગેલું હતું એવી સ્થિતિમાં પણ તે આત્માની શ્રદ્ધા જ્ઞાન માંથી વિચલિત થયા નહોતા, એમ દેખાડવું છે. લોકોની દ્રષ્ટિએ કોઈ વાત ઊભી ન થાય માટે તમે તમારા દેહની પવિત્રતાને સાબિત કરવા માટે તમે તો સતી છો, અમને તો ખાતરી છે, તો પ્રશ્ન જ નથી, કોઈ વિકલ્પ પણ ન આવે, અમને તો સ્વપ્ને પણ વિકલ્પ ન આવે તમારા માટે. લોકોને કાંઈ કહેવાનું ન રહી જાય કે કોઈને શંકા કુશંકા અયોગ્ય જીવનો પણ ન થાય માટે તમારું જે સ્વચ્છ છે એને અત્યારે તમે પ્રગટ કરો તો ભલે કાંઈ વાંધો નહીં. અગ્નિ પરીક્ષા આપી, વાત પૂરી થઈ ગઈ. નહીં, લોકસંજ્ઞા ન કહેવાય, ધર્મને ગૌણ કરે ત્યાં લોકસંજ્ઞા કહેવાય. શું જ્યાં લોક દ્રષ્ટિ મુખ્ય કરીને ધર્મને ગૌણ કરે ત્યાં લોકસંજ્ઞા કહેવાય. જ્ઞાન દશા લોકસંજ્ઞાના અભાવ પછી આવે છે. એ વખતે તો લોકસંજ્ઞા નહોતી, પણ સીતાજીનો ત્યાગ કર્યો અને જંગલમાં મૂકી દીધા ત્યારે લોકસંજ્ઞા નહોતી. એવી વાત છે, સમજાવવું કઠણ પડે. એટલે તો પ્રથમાનું યોગમાંનું વિધાન આપણે આવ્યું આવી ગયું. એ કેવી અટપટી વાતો બને છે.
આવી અટપટી વાતો બને, છતાં ધર્માત્મા પોતાના સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનમાંથી અચલિત વિચલિત થયા વિના અચલિત રહે છે, એ દેખાડવાનો ત્યાં અભિપ્રાય છે. એમની મહાનતા દર્શાવી છે, એમનો દોષ દર્શાવવો નથી. સમજાય તો ઠીક છે, ન સમજાય તો એને તકલીફ પડે. આધાર લઈએ પોતાના પરિણામમાં પણ, એવો આધાર લઈએ. એટલું એમને આમ થયું તો તમને તો થાય જ ને, એમ નથી. આ બીજી જ રીતે છે આખી. ગમે એવા સંયોગોના ઝંઝાવાત આવે, ચારિત્રમોનો પણ ઝંઝાવાત આવે, પણ દર્શનો એમને ઉત્પન્ન થાય નહીં. સાયક સમય દ્રષ્ટિ હતા, એ ભાવે મોક્ષમાં ગયા છે, પ્રશ્ન જ નથી રહેતો કાંઈ. થયું શું આ? એ બહારની વાત જુદી ને અંદરની વાત જુદી. હાથીના દેખાડવાના જુદા ને ચાવવાના જુદા છે, એ એક જ્ઞાન નથી. એટલે એમ બીજું જ્ઞાની વિષય સુખ અર્થે અર્થાત રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી, ઉદયમાં આવેલા કર્મને ભોગવતા નથી. એટલે એ જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ, ભોગવતા નથી એનો અર્થ શું? જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે બસ. તો જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે માટે કર્મે પણ એને રંજિત પરિણામ ઉત્પન્ન ન કર્યા. ખરેખર તો પોતે રંજિત પરિણામ ઉત્પન્ન નહીં કરવામાં પુરુષાર્થ કર્યો છે, આરોપ આપ્યો કર્મ ઉપર કે કર્મ પણ એને રંજિત પરિણામ કરતા નથી. એક તો આશય વર્તમાન પરિણામનો છે, બીજો આશય આ પ્રમાણે છે કે અજ્ઞાની સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગોને અભિલાષાથી વ્રત તપ વગેરે શુભ કર્મને કરે છે. અજ્ઞાન દશામાં સંપ્રદાયની અંદર એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જે વ્રત તપ આદિના શુભ કાર્યો કરે છે, પુણ્ય બાંધે છે, એમાં જીવની વાંછા હોય છે કે ભવિષ્યમાં આનું ફળ મને આવશે અને હું સુખી થઈશ. પછી તે કર્મ તેને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગ આપે છે, તો એ ફળની અંદર એને ફરીને રાગ થાય છે, એ પાપનો રાગ થાય છે. પછી જ્યારે કર્મફળને ભોગવે છે અને રાગપૂર્વક ભોગવે છે ત્યારે પાપ ભાવ થાય છે, ત્યારે પુણ્ય ભાવ હતો નથી, એટલે વળી પાછું એનું ફળ આવે છે, એ પાપનું ફળ પછી આવે છે. ભાતું બાંધીને પછી ખાધું ત્યારે શું થયું? ત્યારે કયું ભાતું બાંધ્યું? પાછું પુણ્યનું ભાતું બાંધ્યું વ્રત તપ કરીને. અત્યારે આહાર હતો છતાં છોડ્યો, કારણ મારી રોટલી તૈયાર હતી કે નહીં, મારા આજે ઉપવાસ છે. પુણ્ય બંધાણું ઠીક, પાંછાથી બંધાણું કે મને અનુકૂળતા અનુકૂળતા મળી, એ વખતે શું કર્યું? પાપનું ભાતું બાંધ્યું. આ દાપણ છે કે મૂર્ખાય છે, શું કરવું હવે? એ પુણ્ય પાપના ચક્કરમાંથી જીવ સંસારમાંથી છૂટતો એ દશા થાય. એટલે કોઈ એમ માને કે અમે હંમેશા પુણ્ય કર્યા જ કરીએ અને પુણ્યના ફળ ભોગવા જ કરીએ તો એ કોઈ દિવસ બનવાનું નથી. પુણ્ય કરશે, પુણ્યના ફળ આવશે, પાપ બંધાશે અને પાપના ફળ પણ આવશે, આમ થવાનું. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું, જે હંકેલી નાખી વાતને એક વાક્યમાં. એટલે જ્ઞાનીની બાબતમાં એમ સમજવું કે તે આગામી ભોગોની અભિલાષાથી એમને વ્રતપના પરિણામ હોતા નથી, પુણ્યફળ બાંધવા માટે એને વ્રતપના પરિણામ હોતા નથી. તેથી પુણ્યના ફળ આવે તો પણ જ્ઞાની એમાં પાપ ભાવ કરતા નથી. એ જ્યારે પુણ્ય ભાવ કરે છે ત્યારે પણ જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે ને એનો ફળ આવે ત્યારે પણ જ્ઞાતા દ્રષ્ટા કરીએ છીએ. જ્ઞાની દેવલોકમાં જાય એકેન્દ્રી થાય, હું દેવી એકેન્દ્રી ભયા ચઢાળામાં આવે. જ્ઞાની દેવલોકમાં જાય એકેન્દ્રી થતા નથી, મનુષ્ય થાય છે. પરિસ્થિતિ જુદી છે, એને રસ પડે છે અજ્ઞાનીને ભોગો ભોગમાં રસ પડે છે, તીવ્ર માથા કર્મો બાંધે છે, જ્ઞાનીને રસ નથી. શુભમાં આવશે, વધારે આરાધના વધારશે અને પંચમ ગતિને સાધશે. આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે, અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે અથવા કર્મ એને બંધાય છે, થાય છે અલ્પરાગથી, પણ તેથી તે ફળને પામતો નથી. ફળ વખતે જ્ઞાતા દુષ્ટા કરીએ છીએ, માટે ફળને નથી પામ્યા એમ કહેવાય છે. એટલે એમ શું છે કે જ્ઞાનીને ફળની ઈચ્છા વિના પુણ્ય ભાવ હોય એટલે એ પુણ્યની ક્વોલિટી પણ પુણ્યનું બંધી પુણ્યની હોય. જ્ઞાનીને પાપાનું ફળની ઈચ્છા હોવાથી પાપાનું બંધી પુણ્ય બંધાય છે, જ્ઞાનીને પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે. એટલે જ્ઞાની પાસે સંપત્તિ આવે તો દેવગુરુ શાસ્ત્રમાં એનું સમર્પણ કરે છે, તો એ સંપત્તિ ભોગોભોગમાં પણ વાપરી શકાય અને એ જ સંપત્તિ દાનમાં પણ વાપરી શકાય છે. જ્ઞાનીને બુદ્ધિ એવી સૂજે છે કે આ સંપત્તિ ભોગવીને સુખ લેવા જેવું કાંઈ છે નહીં, આમાં આથી તો મને દુઃખ જ થવાનું છે. વર્તમાનમાં પણ દુઃખ થશે અને પાપ બંધાશે તો ભવિષ્યમાં પણ એમાં દુઃખ જ થવાનું છે. એના કરતાં એ સંપત્તિનો સન્માર્ગને વિશે ઉપયોગ થાય તો અમુક સ્થિતિ મારી તો છે નહીં. લોકો એમ કહે છે કે આ તમારા ઉદયમાન તમારા ભાગમાં તમને સંપત્તિ તમારા ભાગ્યથી મળેલી છે. નાની કહે છે કે મારી તો છે નહીં, હું તો ભીન છું, જે ચીજ મારી નથી છતાં લોકો એમ કહે છે કે તમારો અધિકાર છે, તો એ અધિકાર કહેવાતો અધિકાર ખરેખર નથી, પોતા માનતા નથી કે મારો અધિકાર છે. કહેવાતો અધિકાર એ સન્માર્ગમાં એનો ઉપયોગ કરે છે. ભાઈ વિતરાગ માર્ગનો ઉદ્યોગ થાવ, વિતરાગ માર્ગ જયવંત વર્તો, વિતરાગ માર્ગ ચાલુ રહે એવા બધા આયોજન કરો, શાસ્ત્રો છપાવો, જન્મંદિરો બંધાવો, શું મહાત્માઓને આહારદાન અભયદાન ઔષધદાન એ વગેરે ચાર પ્રકારના દાન છે ને, એ બધા પ્રકારના એને વિચારો આવે છે. એને બીજી વાત છે, એની બીજી વાત છે એમ છે. એ ચાર ગાથાને સંક્ષેપમાં ટીકા કરી છે. હવે જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે. કેમ ઉપર એમ કહ્યું ને કે જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે, તો અનિમતમાં એવું કર્મને એવા અધિકાર હશે. જ્ઞાનીને કર્મ કરવાનો અધિકાર એને વાંછા નથી તો કરે શું કરવા, જરૂર શું, ઈચ્છા તો નથી એને કર્મ ફળની, પછી એને ન કરવું જોઈએ, આવી એક આશંકા ઉત્પન્ન થાય. એ આશંકાને દૂર કરવા માટે એનું સમાધાન આપે છે. ત્યક્તમ યેન ફલમ સ કર્મ કુરુતે નયેતિ પ્રતિ મોહમભયમ કિંતુ અશ્યાપી કુતોપિ કિશ્ચિદપિ તત્કર્મ અવશેન આપતે તસ્મિન આપતિતે તુ કંપ કંપ કર્મ જ્ઞાન સ્વભાવે સ્થિતો નાની કિમ કુરુતે અથ કિમ ન કુરુતે કર્મેતિ જાનાતિ કહ. આચાર્ય મારા તો છૂટી ગયા, નાની કર્મ કરે છે અમે તો જાણતા નથી, કે કોણ જાણે કરતા હશે કે નહીં કરતા હોય, એનો અર્થ કે નથી કરતા એમ છે. શું કેવો ઉડાવ જવાબ આવ્યો છે. નાની કર્મ કરે છે શું છે, શું જો નાની કેમ કરું તે અથવા કેમ ન કરું તે, નાની કર્મ કરે છે કે નથી કરતા કર્મને જાણાતી કોણ જાણે, અમારો ભોજ્યો ભાઈ જાણે, અમને તો કાંઈ ખબર નથી નાની કર્મ કરે છે, ઠીક અમે તો જાણતા નથી એવું કંઈક જ્ઞાની કર્મ કરે છે, એવો જવાબ આપ્યો છે. ઠીક છે, શંકાની સામે જવાબ કેવો આપ્યો છે. શ્લોકાર્થ ઘણી વાર શું છે, મહાન આચાર્યો પણ વ્યંગ કરે છે, સામાન્ય રીતે વ્યંગાત્મક ભાષા છે એ અગંભીર શબ્દ રચના છે, ગંભીર શબ્દ રચના નથી પણ અગંભીર શબ્દ રચના છે. છતાં જ્ઞાનીઓની ને આચાર્યોની અગંભીર શબ્દ રચનામાં આશય ગંભીર હોય છે, એવું શ્રીમદજી એક જગ્યાએ વાંચ્યું છે. રાંડી રૂવે માંડી રૂવે પણ હાથ પર હાથ ભરથાર વાળી રૂવે એનું શું, આ વચન અગંભીર છે. આ કહેવત છે એ ગંભીર વાત નથી, અગંભીર વાત છે. બોલવામાં સારું ન દેખાય આવું બોલે, અને જ્ઞાની થઈને આવું બોલે તો સારું ન જ લાગે, પણ આશય ગંભીર હોવાથી અહીંયા લખ્યું છે. એટલે શું કે એકેન્દ્રી જીવ એમ કે કરે રે મારી પાસે મન નથી, તો એ તો બિચારો મનથી રાંડી ગયો છે, તો એ રાંડેલો રોવે કે ભાઈ મારે તો કોઈ સાધન નથી, હું શું કરું, લાચાર છું ધર્મ સાધન કરવા માટે. માંડી રહ્યું એટલે ધર્મમાં ધણી હોય એ રહ્યું કે અરે મારા ધણી છે પણ ના માલો છે, શું કરવું, શું મારે કાંઈ સાધ નથી. એમ કોઈને બુદ્ધિ ન હોય, કોઈને એમ પુણ્યનો ઉદય ન હોય, એવી પરિસ્થિતિ, લાચાર પરિસ્થિતિ હોય, એ તો હવે લાચારી વ્યક્ત કરીને રોદણા રોવે. પણ હવે તારે બધી હરખાય છે, શું પુણ્યનો ઉદય છે, જૈન કુળમાં જન્મો છું, જૈન તત્વ સામે આવ્યું છે, ઇન્દ્રિયો સાબિત છે, તંદુરસ્તી છે, બધું છે, હાથે હાથ ભરથાર છે તારે, આતે પ્રકારની બધી અનુકૂળતા છે. હવે તું કહે છે કે મારે ધર્મ થતો નથી, હું ધર્મ કરી શકતો નથી, મને આમ છે, મને ફલાવાનું આમ છે, જરાક આટલું થાય ને તો બસ પછી વાંધો નહીં, જરાક છોકરો પૈણી જાય ને પછી વાંધો નહીં, પછી જરાક જરાક આટલું કમાય અનુકૂળતા થઈ જાય ને પછી કરું. હું કહે છે કે આ તો તારા રુદણા છે એ ખોટે ખોટા બા ના છે, એમ સમજાવવા માટે વાત લીધી છે. ધર્મદાસ ક્ષુલ્લક પણ ક્યાંક ક્યાંક એવું સમય જ્ઞાન દીપિકામાં ઘણા વ્યંગ કર્યા છે, એવો અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ પણ ક્યાંક ક્યાંક એવી વાતો કરી છે. હા, દરેક જાતના જ્ઞાનીઓ છે ને આશયને ગ્રહણ કરાવવા અર્થે બધી ગંભીર વાતો કરે છે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય એ વાત કરે છે, એનો ફલમ ચત્તમ સ કર્મ કુરુતે ઇતિ વયમ ન પ્રતિમાન, એ તો જવાબ આપી દીધો છે, અમે તો વિશ્વાસ જ કરતા નથી. જેણે કર્મફળને છોડ્યું છે તે કર્મ કરે એમ અમે એમ તો અમે પ્રતીત કરી શકતા નથી, અમને વિશ્વાસ જ નથી આવતો. જ્ઞાનીએ કર્મફળને છોડ્યું છે એટલે કે કર્મનો ફળ, કર્મનો ઉદય આવે એ કર્મનો ફળ છે, એમાં જ્ઞાનીને સુખ દેખાતું નથી, સુખ અનુભવાતું નથી, એમાં સુખની એમને ઈચ્છા નથી, અભિલાષા નથી, તો પછી એવા સુખ માટે કર્મ કરે છે એવું અમને વિશ્વાસ આવે આવે જ નહીં. શું જેમ કોઈ એક માણસનો ઘણો પરિચય હોય કે ભાઈ તદ્દન પ્રમાણિક માણસ છે, શું એક પાય કોઈને ન લીએ અને લાખ રૂપિયાનો કોઈ લાલચ આપે ને તો થૂંકે એના ઉપર, પણ એક પાયને અડે એ માણસ માટે કોઈ એમ કે એને 5 રૂપિયાની ચોરી કરી હતી એવી માણસની ઓળખને પરખ હોય અને ખાતરી હોય, એની બદનામી કરવા માટે કોઈ એમ કે ભાઈ 5-10 રૂપિયા ચોરી ગયો આ માણસ, તો પછી જેને ઓળખાણ હોય શું કહે, અમને ભાઈ આ વાતમાં બિલકુલ વિશ્વાસ નથી. એ માણસને અમે પગથી માથા સુધી ઓળખીએ છીએ, 1 લાખ રૂપિયા હોય ને તો એ સામું જોઈએ નહીં, એના માટે તમે એમ કહો કે એને 5-10 રૂપિયા લઈ લીધા, અમને તો આ વાત બિલકુલ વિશ્વાસ થતો નથી. એમ કે શ્રીમંત માણસ હોય એના બાયણા ઉપર જઈને, દિલ્હીના બાયણા ઉપર જઈને કોઈ કોલ સાથે ચાકથી લખી આવે કે આ શીઠે દિવાળું કાઢ્યું છે, ફેરદા અંદર બેઠા બેઠા દાંત કાઢે, એમ તો લખે છે, લખેલ ના લખે એથી હું ફેર પડવાનો છું, મારે ક્યાં કોઈને ત્યાં જમેલ કરવા જવાનું છે, જમા પૈસા લેવા જવાનું, લોકો મારે ત્યાંથી લઈ જાય છે, મારે તો કોઈને ત્યાં લેવા જવાનું છે, પછી એથી મને શું ફેર પડે. એમ જેને કોઈ પણ કર્મના ફળની વાંછા નથી, એ કર્મફળની વાંછા અર્થે કર્મ કરે છે. આચાર્યદેવ કહે છે કે અમને કઈ વાતમાં જરાય વિશ્વાસ નથી, એ પૂજા કરે, વ્રત કરે, તપ કરે, કર્મના ફળની ઈચ્છાથી કરે છે એવું અમને વિશ્વાસ છે જ નહીં. પહેલાં તો જવાબ આપી દીધો, પછી વાતને ઉડાવી છે, જવાબ આપ્યા પછી અમે તો પ્રતીતિ એટલે વિશ્વાસ કરી શકતા નથી. પરંતુ ત્યાં એટલું વિશેષ છે, એટલે એમાં એટલી વાત છે કે તેને જ્ઞાનીને પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશ પડે તેના વશ વિના આવી પડે છે, માથે આવી પડે છે, શું ત્યારે કરે છે. મુમુક્ષુ બેન હતા, અમેરિકાથી આવ્યા હતા, મેં શ્રી પાસે આ પ્રશ્ન કર્યો હતો કે ચક્રવર્તીને ભોગો ભોગનો ઉદય છે, તેને કોઈ પણ ભોગો ભોગને ભોગવે છે, એમ અમારો ઉદય એવો આવ્યો છે કે અમારે અમેરિકા રહેવું પડે છે, તો એ વાત કેમ કરવી, હવે અમને અમારો ઉદય એવો છે કે ત્યાં રહીએ છીએ, અમને એમ થાય કે અહીંયા તો સંગત બહુ સરસ આવું વાતાવરણ છે, ત્યાં તો આવું છે નહીં, પણ હવે શું થાય અમારો ઉદય આવું છે, તો એ વાત અમે એવી રીતે ઘટાવીએ છીએ, બરાબર છે ના પડે કે ચક્રવર્તીને કે જ્ઞાનીને માથે આવી પડેલી વાત છે, અને તમે તમારી ઈચ્છાથી ને હોંશથી ને ઉત્સાહથી ગયેલા છો, ત્યાં કઈક લેવા માટે માથે આવે પડેલું એ કેવી રીતે નક્કી કરવું? ઈચ્છા થઈને દેખાય, જ્યાં ચક્રવર્તનો ઉત્પન્ન થાય એટલે સીધો હુકમ કરે ચાલો છ ખંડ સાધવા, ઠીક. બાકી ન કરે તો એને અહીં બધા જોડે, એવી રીતે શું પરાણે એને જોડે જ, એમાં એને રસ હોતો નથી. દેખાવ કાંઈક થાય અને પરિણામ અંદરમાં કાંઈક હોય છે. તેમ જ્ઞાનીને પણ કોઈ કારણે કાંઈક એવું કે એટલે કોઈ પણ પ્રકારનું એવું કર્મ અવશપણે આવી પડે છે. ઉદયને કારણે એ માથે આવી પડે છે. તે આવી પડતા પણ શું તસ્મિન આ પતિ તે તું, એ આવી પડે છે તો પણ એમાં અંશ નથી એમ કે છે. છતાં વશ નથી, અવશ થઈ એટલે પરાણે પોતાનો વશ નથી ચાલ્યો, અવશપણે કરે છે, નહીં ચાલતા નહીં ચાલતા એમ. એને તો પુરુષાર્થ જ નથી, એને તો ઉત્સાહને વંશ છે. કોઈ નહીં, એ તો જાણે છે કે કોઈ રોકી ન શકે. એ તો પહેલાં કહી દીધું 150માં કે એને લઈને તને અપરાધ નથી, પરમાણુના પરિણામથી તને અપરાધ નથી, તારા ભાવથી તને અપરાધ છે ને તારા નહીં ભાવથી અનઅપરાધ છે એમ છે. ખરેખર તે આવી પડતા પણ જે અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની, જો શું વર્ણન કર્યું કે એવો કર્મનો ઉદય આવી પડ્યો છે તો પણ જે અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે, અકંપ પરમ જ્ઞાન સ્વભાવે સ્થિત જ્ઞાની, આટલું કીધું છે. શું તસ્મિન આ પતિ તે તું, અકંપ પરમ જ્ઞાન સ્વભાવ સ્વભાવ સ્થિત, પરમ જ્ઞાન સ્વભાવમાં જે સ્થિત છે, વિચલિત નથી થયા એમ કે છે. જ્યારે શુભાશુભ ભાવે પરિણમે છે અને શુભાશુભ કર્મ એમને બંધાય છે ત્યારે પણ પોતાના નિષ્કંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિર છે. એટલે ખાય છે ત્યારે ખાતા નથી એમ કીધું, બોલે છે ત્યારે બોલતા નથી આમ છે, એવી વાત છે. બેસવી જોઈએ. આચાર્ય મહારાજે પૂછેલું છે, અમે જ્ઞાનીને આ દ્રષ્ટિએ જોઈએ છીએ. અમે જો જ્ઞાનીને જોવાની દ્રષ્ટિ તમારી પાસે હશે તો જ્ઞાનીને ઓળખશે, નહીંતર જ્ઞાની ઓળખાશે. અધિકાર જ્ઞાનીને ઓળખાવા માટે છે, જ્ઞાન દશાઓ કરવા બતાવે છે જ્ઞાનીને ઓળખવા માટે. આપણે ધન્ય આરાધના વિવેચન તૈયાર કર્યું છે ને, કૃપાળુ દેવની અંતરંગ જ્ઞાન દશા શું કરવા, એ અંતરંગ પરિણતિથી એ ઓળખાય છે માટે. અને સારું થયું કે એમણે પોતાની અંતરંગ પરિણતિ શબ્દમાં આલેખી, નહીંતર ખબર કેમ પડત? બધા એમ કહ્યું કે એમણે વેપાર કર્યો 10 વર્ષ સુધી, એમણે વેપાર ધીપતો ધંધો કર્યો મુંબઈમાં, કન્સલ્ટન્ટ ઓફિસ હતી, એટલો મોટો વેપાર હતો, પરદેશ સાથેનો એ જમાનાનો વેપાર હતો. જેથી કોમ્યુનિકેશનના આટલા સાધનો નહોતા તેથી પણ પરદેશ સાથે વેપાર હતા. વેપાર કરતા હતા કે નહોતા કરતા? આત્મામાં સ્થિત હતા, દુકાનમાં બેઠા નહોતા પણ આત્મામાં બેઠા હતા. કૃપાળુ જવેરી બજારની દુકાને નહોતા બેસતા એ વખતે, પણ એ આત્મામાં બેસતા હતા એમ છે. સમજાય તો ગુરુદેવ તો ત્યાં સુધી હતા કે ચક્રવર્તી લડાઈના મેદાનમાં ઊભા નથી પણ આત્મામાં ઊભા છે. જ્યારે લડાઈના મેદાનમાં દેખાય ત્યારે પણ એ આત્મામાં ઊભા છે. સમય દ્રષ્ટિ ચક્રવર્તી, મુખ્ય દ્રષ્ટિ તો હાથમાં નરકે જાય છે સીધા. સોભરભાઈને લખ્યું હતું, હા ઉત્કૃષ્ટ પાત્ર હતા, ના પાડી હતી કે અત્યારે મેં મારા ઉદયની પ્રવૃત્તિ જોતા તમને અત્યારે અહીં આવવાની આજ્ઞા નથી, એટલા માટે કે રખે તમને અંદેશાનો હેતુ થાય, ઠીક શંકા પડી જશે તમને. નાની આવા હોય આટલા મોટા વેપાર કરે, હવે માથાકૂટમાં પડે કે નાની, નાનીને માથાકૂટ છે નહીં હોય, ઠીક શંકા પડશે અમારા. શંકાની નજરે જોશો તો અમારો ઉપદેશ તમને પરિણામ છે, પ્રથમ નિષ્ફળ જશે, ના પાડી દીધી. હા, એ તો દેવકરણજી ગયા હતા ત્યાં. દેવકરણજી એક દિવસ દુકાને પહોંચ્યા સરી બજાર પેઢીમાં, બધું વેપાર તો વેપારની રીતે ચાલતો હતો. તમે આ બધાની વચમાં બેઠા છો, કેવી રીતે આ બધું ચાલે છે તમને ખબર છે કે અમે આ બધું કાળકોટ શહેર સમજીએ છીએ કે અત્યારે પણ અમારા પરિણામ એ પ્રકારના છે તમને ખબર છે કે એમ કીધું. જરાક આ મોટા વીરીવાળા હતા, પરીક્ષા કરવી, અમને પરીક્ષા કરવા માટે પણ દ્રષ્ટિ જોઈએ, યોગ્યતા જોઈએ. આચાર્ય મહારાજ તો સ્પષ્ટ કહે છે કે જ્ઞાની કર્મ કરે છે એમ અમે તો વિશ્વાસ કરી શકતા નથી, અમને એ વાતમાં વિશ્વાસ આવતો નથી. કેમ કે એણે સર્વ કર્મના ફળને છોડ્યું છે, એક કર્મ એવું નથી. તીર્થંકર પ્રકૃતિ બંધાય તો સારું, એમ તીર્થંકરનો જીવ જ્ઞાની પોતે ઇચ્છતો નથી અને એને બંધાય છે. ઈચ્છે એને કોઈ દી બંધાય નહીં, તો નિદાન નિયાણું થઈ ગયું, નિદાન બંધ થઈ જાય, એને તો બંધાય જ નહીં. છતાં જ્ઞાનીને કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે આવી પડે છે, તે આવી પડતા પણ જે અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની, જો જ્ઞાનીને ક્યાં જોયા છે એમણે, અકંપ જ્ઞાન સ્વભાવ અચલિત ધ્રુવ જ્ઞાન સ્વભાવમાં જે સ્થિર છે એવો જ્ઞાની, આત્મામાં છે. કૃપાલદેવને કોઈ પ્રશ્ન પૂછ્યો કે શ્રી કૃષ્ણ જૈન શાસ્ત્રમાં એવું આવે છે કે શ્રી કૃષ્ણ નરકમાં ગયા છે, તો એવું કેમ છે એમ કે હિન્દુવાળાને તો એ લોકોને તો અપમાન લાગે કે દુઃખ લાગે કે આવું કેમ લે જૈન શાસ્ત્રમાં. તો કે શ્રી કૃષ્ણની જે જ્ઞાન દશા હતી, જ્યારે પાણીની તૃષાથી પીડાતા હતા, જરાસંઘે બાણ માર્યું ત્યારે પણ જે જ્ઞાન દશામાં સ્થિર રહ્યા, એવી એમની જ્ઞાન દશાને જુઓ ને કે બીજું શું કરવા જુઓ છે કે શું, એમની જ્ઞાન દશાને જુઓ કે આરાધના કેવી કરતા હતા એ વખતે. કારણ કે એવી રીતે જોવા જાય તો મહાપુરુષ પ્રત્યે અભક્તિ થાય અને તીવ્ર દર્શનમોહનું કર્મ બંધન થાય, તીવ્ર દર્શનમોહ બંધાય એ વખતે બચાવી દે છે. એવા જ્ઞાની કર્મ કરે છે કે કર્મ નથી કરતા કોણ જાણે, તે કોણ જાણે, અમે તો જાણતા નથી. જાઓ, કોણ જાણે એ કર્મ કરે છે, તમે જાણતા હોય તો ભલે, અમે તો એવું જાણતા નથી. ઠીક છે, કેવો જવાબ આપ્યો છે? એકદમ ઉડાડી, પેલા જવાબ આપી દીધો કે અમે વિશ્વાસ નથી કરતા, છતાંય કોઈ અવશ્ય કર્મ આવી પડે છે તો એ કર્મ બંધે છે, કર્મ કરે છે, કોણ જાણે કર્મ કરે છે કે નથી કરતા, એટલે કે નથી કરતા આવે એમ કેવું છે. જવાબ એવી રીતે આવ્યો છે, કોણ જાણે, તમે જાણતા હોય તો જાણો, તમારી જવાબદારી, અમે તો એવું કઈ જાણતા નથી એમ કેવું છે. આ વાતનો વિશેષ ખુલાસો કરશો.